समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा मोक्ष अधिकार में गाथा 297 नो स्वाध्याय आपने करी रहा छे। गाथा 297 एनो गाथार्थ टीका भावार्थ અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે લીધા છે, હવે આગળ વધારે અંશ લઈએ, સહેજ પુનરાવર્તન કરીએ અને પછી વધારે અંશ લઈએ। ગાથા 297માં એ વાત આવી કે જ્ઞાન વડે જ, પ્રજ્ઞા વડે જ આત્માને ગ્રહણ કરવો, પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો, જે ચેતનારો છે તે નિશ્ચયથી હું છું અને બાકીના જે ભાવો છે તે મારાથી જુદા છે, મારાથી ભિન્ન છે એમ જાણવું। મૂળ પ્રશ્ન એવો હતો કે આત્માને ગ્રહણ કરવો, તો કે આત્માને ગ્રહણ કઈ રીતે કરવો, પ્રજ્ઞા વડે ગ્રહણ કરવો પણ પ્રજ્ઞા વડે કઈ રીતે કરવો, અને એના ઉત્તર રૂપે આ ગાથા કહેવામાં આવી છે। જ્ઞાન દ્વારા જ આત્માને ગ્રહણ કરી શકાય છે, તો એમાં સૂક્ષ્મતા દર્શાવી કે જે જાણનારો છે, જે ચેતનારો છે તે જ નિશ્ચયથી હું છું, જે જ્ઞાન કરનારો છે તે જ નિશ્ચયથી હું છું, અને એ સિવાય બાકી જે ભાવ છે તે મારાથી જુદા છે, એ બધું પર છે એમ જાણવું। હવે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલા પ્રવચનમાંથી વિશેષ અંશો આપણે લઈએ છીએ। પ્રવચન દત્તાકર ભાગ 8મો પાના નંબર 430, એમાં આપણે ત્રીજો પેરેગ્રાફ કર્યો, એમાં એ વાત આવી કે ભગવાન આત્મા ચેતનારો, ચેતક છે, એ બીજા અન્ય વિકારી ભાવમાં વ્યાપતો નથી, બીજા અન્ય ભાવમાં વ્યાપતો નથી, એટલે કે હું વિકારરૂપ થતો નથી, મારો નાથ સચ્ચિદાનંદ પ્રભુ વિસ્તરીને, વ્યાપીને વિકારપણે થાય એમ છે જ નહીં, વિકારરૂપ થાય એ હું એટલે આત્મા નહીં એમ અહીં કહ્યું, અને આત્મા અંદર વસ્તુ એકલું ચૈતન્યનું દળ નિર્મળ નિર્વિકાર આનંદ સ્વરૂપ છે, અને આ વિકારના ભાવ એનાથી તદ્દન વિપરીત વિભાવ ભાવ છે। શુદ્ધ આત્મવસ્તુ પોતે વ્યાપક થઈને વિભાવભાવની અવસ્થાઓને ધારણ કરે એવું આત્માનું સ્વરૂપ જ નથી, એટલે મારું એવું સ્વરૂપ જ નથી કે હું વિકાર ભાવે થઉં, હું ત્રિકાળ ભગવાન આત્મા જ્ઞાયક એ ક્યારેય વિકાર ભાવે થયો નથી અને વિકાર ભાવે થતો નથી। એટલે ગુરુદેવે એમ સમજાવ્યું કે શુદ્ધ આત્મવસ્તુ પોતે વ્યાપક થઈને વિભાવભાવની અવસ્થાઓને ધારણ કરે, એટલે ભગવાન આત્માનું ચૈતન્યપણું આ વિકારી ભાવોમાં વિભાવભાવમાં વ્યાપે એવું એનું સ્વરૂપ જ નથી, અંદર જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય કે આ ચેતનારો, આ જાણનારો, આ જ્ઞાન કરનારો તે હું છું. અન્ય જે વ્યવહારરૂપ ભાવો તે મારા ચેતકપણારૂપી વ્યાપકનું વ્યાપ્ય નથી. શું આ હતી ટીકામાં? કે આ અન્ય ભાવો છે તે મારું વ્યાપ નથી, એ ભગવાન આત્મા ચેતન છે એનું વ્યાપ્ય નથી, એટલે કે એમાં ભગવાન આત્મા વ્યાપતો નથી, પ્રસરતો નથી, એનું એ વ્યાપ નથી. ભગવાન આત્મા તો પોતે પોતાનામાં જ વ્યાપે છે, બીજા કોઈ ભાવમાં એ વ્યાપતો નથી. માટે મારાથી એ બધા શુભાશુભ ભાવો એ ભિન્ન છે અને હું એનાથી જુદો ભગવાન આત્મા ત્રિકાળ નાયક છું. એમ એ એવા ભાવે જ્યારે પરિણમી જાય છે ત્યારે એને સમ્યક દર્શન થાય છે. આ વાત આપણે ગયા સ્વાધ્યાયમાં કરી. હવે આ જ પાના ઉપર સૌથી નીચેના પેરેગ્રાફમાં કહે છે કે જે આ બાકીના વ્યવહારરૂપ ભાવો છે તે બધાએ એમ કરી અને જે ટીકામાં વાત કરી એને હવે ગુરુદેવ સમજાવે છે. મૂળ ટીકામાં એ વાત લેવામાં આવી કે બાકીના બીજા બધા ભાવો છે તે ભાવરૂપે હું થતો નથી. જે આ બાકીના વ્યવહારરૂપ ભાવો છે તે બધાએ ચેતકપણારૂપી વ્યાપકના વ્યાપ નહીં થતા હોવાથી એટલે મારાથી તે અત્યંત ભિન્ન છે, આ ટીકામાં કહેવામાં આવ્યું. એને અહીંયા ગુરુદેવ સમજાવે છે કે એનો અર્થ શું, એટલે કે તે ભાવો છે તો ખરા, એ બધા ભાવો છે, પણ એ બધાએ ભાવ ચેતકપણારૂપ વ્યાપકનું વ્યાપ્ય નથી, એમાં ચેતનપણું નથી. ચેતકપણારૂપ વ્યાપક એવો હું એનું એ વ્યાપ્ય નથી. જે કોઈ શુભાશુભ વિકલ્પો ઉઠે છે એ મારી પર્યાયમાં થાય છે, છતાંય એમાં એ ચેતકપણાનું વ્યાપ્ય નથી, એટલે ચેતકપણું એમાં વ્યાપતું નથી. એ શુભાશુભ ભાવ છે, મારી પર્યાયમાં થાય છે, પરના લક્ષ્ય થાય છે, પરના નિમિત્તે એવા ભાવ થાય છે, પણ એ બધા ક્ષણિક છે, એ આત્માના સ્વાભાવિક ભાવ નથી. એટલે ભગવાન આત્માનો સ્વાભાવિક ભાવ ચેતનપણું એ ભાવ એમાં વ્યાપતો નથી. એવા પોતાના ચેતનપણાના ભાવથી ભિન્ન, જુદા, વિપરીત આ શુભાશુભ ભાવો છે, એટલે એમાં ચેતકપણાનું વ્યાપવું થતું નથી. તે મારા ચેતન જ્ઞાનરૂપ ચિત્તરૂપ સ્વરૂપનું વ્યાપ થાય, અર્થાત મારા થનારનું થવું થાય એવું વસ્તુ સ્વરૂપ જ નથી. એ ચેતનપણું એમાં વ્યાપે એવું મારું સ્વરૂપ જ નથી. ભગવાન આત્માનું એવું સ્વરૂપ જ નથી કે એ આવા વિકારી ભાવમાં વ્યાપે, શુભાશુભમાં એ વ્યાપે એવું એનું સ્વરૂપ જ નથી. ભગવાન આત્મા જ્ઞાન કરે છે તો સ્વાભાવિક પોતાનું જેવું સ્વરૂપ છે એનું જ્ઞાન કરે છે, પોતાના સ્વરૂપનો જાણવા વાળો છે. અને એમ જ્યારે એ સ્વને જાણે છે તો પરજ્ઞેયો એમાં પ્રતિબિંબિત થાય છે, એટલે એવો જ્ઞાનનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. એટલે એવો જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. પરંતુ એ ચેતનપણું એ આ શુભાશુભ ભાવમાં વ્યાપતું નથી. પરને એ જાણે, પરજ્ઞેયને જાણે એવો સ્વભાવ છે, પણ એ પરજ્ઞેયને જાણવા વાળો થતો નથી. પોતે પોતાને જાણે છે ત્યારે એ પરજ્ઞેયો પ્રતિબિંબિત થાય છે, એથી કરીને એ કઈ પરજ્ઞેયો રૂપે થઈ જાય છે એમ પણ નથી. એટલે પરનું લક્ષ્ય કરે છે અને જે ભાવ થાય છે એ ભાવ ભગવાન આત્માના નથી. એ બધું પર છે, એ જુદું છે, પરના નિમિત્તે થતા બધા વિકારી વિભાવ ભાવો છે એને આત્માથી જુદા, એને પૂતગળના ભાવો કહી દેવામાં આવ્યા. ઉદગળના ભાવ છે એમ અગાઉ કહેવામાં આવ્યું. આ બધું આપણે અગાઉ કર્તા કર્મ અધિકારમાં અને જીવ અજીવ અધિકારમાં બધે જુદી જુદી રીતે કરી ગયા છીએ કે એ ભાવ મારા નથી, એ ભાવથી જુદો ભગવાન આત્મા હું છું. અહીંયા પણ એ વાત કહે છે કે એ ચેતકપણું, એ ચેતકપણાનું પહોંચવું, વ્યાપવું, પ્રસરવું એ પોતાથી બહાર ક્યાંય નથી. ચેતકપણા રૂપ વ્યાપક પોતે છે, એનું વ્યાપ પોતે જ છે, પોતાની બહારમાં ક્યાંય એ વ્યાપતો નથી. એટલે આ શુભાશુભ ભાવ છે એની અંદર એ ચેતકપણાનું વ્યાપવું થતું નથી. એ શુભાશુભ ભાવ અને વિકલ્પો જે ઉઠે છે એ પોતાથી તદ્દન ભિન્ન છે, એનાથી જુદો હું ચેતનારો છું એમ અહીંયા સમજાવ્યું છે. ચેતનારો હું વ્યાપું, વિસ્તરું તો શુદ્ધ ચૈતન્યમય પર્યાયપણે વિસ્તરું. મારો વિસ્તાર થાય તો ચૈતન્યની નિર્મળ વિતરાગી પર્યાયપણે થાય. પણ આ શુભાશુભ રાગનો વિસ્તાર એ કાંઈ મારો વિસ્તાર નથી, એ કાંઈ મારી અવસ્થા નથી. માટે એ વ્યવહારરૂપ ભાવો બધાય મારાથી અત્યંત ભિન્ન છે. એ વ્યવહારરૂપ ભાવો બધાય મારાથી અત્યંત ભિન્ન છે. મૂળ ટીકામાં પણ એ વાત કરવામાં આવી કે તે બધાય વ્યવહારરૂપ ભાવો છે અને એ બધાય ચેતકપણારૂપી વ્યાપકના વ્યાપ નહીં થતા હોવાથી મારાથી અત્યંત ભિન્ન છે. એટલે પછી એમ કહ્યું કે માટે હું જ મારા વડે જ, મારા માટે જ, મારા માંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. અહીંયા ગુરુદેવ એ વાતને પણ આગળ સમજાવે છે, કે છે 431માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કે માટે હું જ મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. આત્માની ચેતના જ એક ક્રિયા હોવાથી હું ગ્રહણ કરું છું એટલે હું ચેતું જ છું. ભગવાન આત્માની એક જ ક્રિયા છે અને એ ચેતના જ ક્રિયા છે. એટલે જ્યારે હું ગ્રહણ કરું છું એમ કહ્યું એનો અર્થ એ થાય છે કે હું ચેતું છું, હું જ્ઞાન કરું છું. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જોયું, હું જ એ કરતા, મારા વડે જ એ સાધન, મારા માટે જ એ સંપ્રદાન, મારામાંથી જ એ અપાદાન અને મારામાં જ એ આધાર. આ પ્રમાણે કરતા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એ છ કારકોથી હું મને જ ગ્રહણ કરું છું એમ કહે છે. છે છ કારકો આ પર્યાયના છે અને એ પર્યાયના છ છ કારકો દ્વારા જે પર્યાય થઈ તે દ્વારા હું મને જ ગ્રહણ કરું છું એમ કહ્યું. આત્માની ચેતના જ એટલે ધર્મની નિર્મળ વિતરાગી દશા થઈ તે જ એક ક્રિયા હોવાથી હું ગ્રહણ કરું છું એટલે હું જ્ઞાન કરું છું, હું ચેતું છું. હું ગ્રહણ કરું છું એટલે હું ચેતું જ છું એમ અર્થ છે. અને હું જ કરતા, હું જ એનો કરતા, મારી ચેતવારૂપ વિતરાગી દશાનો કરતા બીજો કોઈ નથી, બીજું કોઈ નિમિત્ત પણ નથી ને કોઈ વ્યવહાર પણ નથી. હું જ એનો કરતા, હું ચેતું છું, હું ગ્રહણ કરું છું એટલે હું ચેતું છું, હું જ્ઞાન કરું છું અને એનો કરતા હું છું. એટલે મારી આ જ્ઞાન કરવાની આ ચેતવારૂપ વિદ્રાગી દશા એનો કરતા બીજો કોઈ નથી, બીજું કોઈ નિમિત્ત પણ નથી અને બીજું કોઈ અન્ય દ્રવ્ય પણ નથી કે બીજો કોઈ જીવ પણ નથી. એનો કરતા હું જ છું. શેનો કરતા હું છું? કે મારી આ ચેતવારૂપ વિતરાગી દશા છે એનો કરતા હું જ છું. બાહ્ય નિમિત્ત કે વ્યવહાર એના કરતા નથી. અરે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઉઠે છે તે મારી નિર્મળ પર્યાયનો કરતા નથી. પ્રજ્ઞા બ્રહ્મ એવો હું જ એનો કરતા છું. પ્રજ્ઞા બ્રહ્મ એવો હું જ. પ્રજ્ઞા બ્રહ્મ એટલે એટલે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા હું જ એનો કરતા છું. રાગ આદિ તો મારાથી અત્યંત ભિન્ન છે, એ તો કાંઈ મારું સ્વરૂપ નથી, એ મારા સ્વભાવમાં નથી, અને એ તો સ્વના લક્ષે થતા નથી, પરના લક્ષે થાય છે, એટલે એ તો તદ્દન ભિન્ન છે, મારા સ્વભાવથી વિપરીત છે, મારો એ સ્વભાવ નથી. આ પ્રમાણે ધર્મી પુરુષ વિતરાગી નિર્મળ પર્યાય તે મારું વ્યાપ્ત અને હું એનો વ્યાપક કરતા છું એમ જાણે છે. પણ નિર્મળ રત્નત્રય વ્યાપ અને વ્યવહાર રત્નત્રય વ્યાપક એમ નથી. આ વ્યવહાર રત્નત્રય શુભ ભાવો છે, તે વ્યવહાર રત્નત્રય શુભ ભાવો એ વ્યાપક અને એ પછી વ્યાપક થઈ અને એને કારણે નિર્મળ પરિણામ થાય ને એમાં એ વ્યાપે એવું વસ્તુનું સ્વરૂપ નથી એમ કહેવું છે. આ વ્યવહાર રત્નત્રય વ્યાપક શુભ ભાવ છે, તે વ્યાપક હોય અને વ્યાપક એ નિર્મળ પરિણામોને કરે એમાં એ વ્યાપે એવું વસ્તુનું સ્વરૂપ નથી એમ કહેવું છે. એટલે કહે છે કે પણ નિર્મળ રત્નત્રય વ્યાપ્ય અને વ્યવહાર રત્નત્રય વ્યાપક એમ છે નહીં. એટલે એનો અર્થ એ થયો કે વ્યવહાર વ્યાપક થઈ અને નિર્મળ પરિણામમાં વ્યાપે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી, એટલે કે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય એમ છે જ નહીં, વ્યવહાર કરતા કરતા વિતરાગી નિર્મળ પરિણામ થાય એમ છે જ નહીં, વ્યવહાર દ્વારા મોક્ષ માર્ગની પર્યાય થાય એમ છે જ નહીં. વળી તે ધર્મની નિર્મળ વિતરાગી પર્યાયનું સાધન પણ વિતરાગ સ્વભાવી આત્મા પોતે જ છે. કરતા હું છું એ વાત લીધી, અને હવે કર્ણની વાત લે છે, એટલે સાધનની વાત લે છે. કૃતિ સમજાવે છે કે એનું સાધન પણ બીજું કોઈ બાહ્ય સાધન નથી, પર કોઈ બીજું સાધન નથી, એ સાધન પણ હું જ છું. શું કહ્યું? કે ધર્મની નિર્મળ વિતરાગી પર્યાય થાય તો એનું સાધન પણ વિતરાગ સ્વભાવી આત્મા પોતે જ છે. મારા વડે જેમ લીધું છે ને, એનો કરતા પણ હું છું, એનું સાધન પણ હું છું, મારા વડે એમ લીધું છે ને, અને સંપ્રદાન મારા માટે થાય છે, છે છ કારકો પોતાના કયા છે ને, એ છે છ કારકોને પોતાના કયા, એટલે અહીંયા આ ત્રીજા કર્ણની વાત છે. કર્ણ કે એનું સાધન, તો કે સાધન પણ હું જ છું મારા વડે જ, એટલે કે ચિદરૂપ એવો હું જ સાધન કર્ણ છું. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા હું એવી ધર્મની નિર્મળ વિતરાગી પર્યાયનું સાધન છું, બીજું કોઈ બહારથી સાધન છે જ નહીં. એટલે આ વ્રત આદિ વ્યવહાર કાંઈ નિર્મળ પર્યાયનું સાધન નથી. ચેતનાર એવા મારા વિતરાગી ભાવ વડે જ એ સાધન દ્વારા જ આ વિતરાગ ભાવ એટલે પર્યાય થાય છે. ચેતનાર એવા મારા વિતરાગ ભાવ એટલે કોણ? અને એના વડે જ આ વિતરાગ પર્યાય થાય છે. વિતરાગ ભાવ થયો એટલે વિતરાગી પર્યાય થઈ એવા પરિણામ થયા, એટલે એમાં સાધન બીજું કોઈ બહારનું નથી. રાગ કે નિમિત્ત વડે વિતરાગ ભાવ થયો એમ નથી. કર્તાનું કરણ એ એનાથી જુદું હોય નહીં, પરમા સાધન ક્યારે હોય નહીં. જે કરતા છે, કરનારો છે, એનાથી જુદું કરણ સાધન નિશ્ચયથી હોઈ શકે જ નહીં. કર્તાનું કરણ કર્તાથી અભિન્ન જ હોય. તેથી ચેતનારો એવો, જ્ઞાન કરનારો એવો હું જ, જે હું કરતા છું એ જ હું જ પોતે જ, એની ચેતવારૂપ નિર્મળ દશાનો કરતા છું એ પોતે જ કરણ પણ છું, એટલે સાધન પણ હું જ છું. હું કરતા અને કરણ સાધન બંને હું જ છું. અહીંયા જ મૂકી અને સમ્યક એકાંત કર્યું છે. આગળ 432માં પાના ઉપર કહે છે કે તેવી જ રીતે મને જે વિતરાગ ભાવ પ્રગટ થયો છે તેનું સંપ્રદાન હું જ છું, એટલે કે મારા માટે જ એમ લીધું છે ને, એટલે આ જે વિતરાગી ભાવ થયા તે મારા માટે જ થયા છે. એટલે કે કોઈ બીજાને આપવું છે કે કોઈ બીજાને લેવું છે એમ વાત નથી. વિતરાગી પર્યાયનો દેનારો હું છું અને એનો લેનાર પણ હું છું, એટલે હું જ સંપ્રદાન છું. હવે અપાદાનની વાત કરે છે કે એ વિતરાગી પર્યાય મારામાંથી જ આવી છે, દેવગુરુ શાસ્ત્રમાંથી કે તેના પ્રત્યેના રાગમાંથી એ વિતરાગી પર્યાય આવી નથી. એ નિર્મળ પર્યાય કોઈ દેવગુરુ શાસ્ત્રમાંથી આવી નથી, એ વિતરાગી પર્યાય મારામાંથી જ આવી છે. શુભ રાગ તો આવે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે, એવો શુભભાવ તો આવે, પણ એવા શુભભાવમાંથી એવા નિર્મળ પરિણામ થતા નથી. અહીંયા તો સમજવાનું એ છે કે ગમે તેવા ભક્તિના પૂજાના ભાવ થાય, પણ એવા શુભભાવમાંથી વિતરાગી ભાવ થતો નથી, એમાંથી નિર્મળ પર્યાય થતી નથી. ખરેખર તો તે પર્યાયમાંથી તે પર્યાય આવી છે. શું કહે છે? ખરેખર તો તે પર્યાયમાંથી તે પર્યાય આવી છે. અહીંયા એમ કહ્યું કે એ પર્યાય મારામાંથી આવી છે, એટલે ખરેખર તો મારામાંથી કહેતા જે એ પર્યાય થઈ છે એના સટકારક એના પોતાના છે, એટલે એ પર્યાય પર્યાયમાંથી જ થઈ છે. પર્યાયમાં જ એ છ છ વસ્તુ પડી છે, એટલે એ અપેક્ષાથી અહીંયા એમ કહ્યું કે ખરેખર તો તે પર્યાયમાંથી જ તે પર્યાય આવી છે. વિતરાગ સર્વજ્ઞ દેવ એમ કહે છે કે અમે તારે માટે પરદ્રવ્ય છીએ, અને અમારા તરફ જોવાથી અમારી સામે જોવાથી તને શુભભાવ થશે અને પુણ્યનો બંધ થશે, પણ એ દ્વારા વિતરાગી પરિણામ નહીં થાય, એટલે ધર્મ નહીં થાય. અમારી જેમ તું પણ સ્વસન્મુખ થા, એમ કરવાથી તારામાંથી જ તને નિર્મળ વિતરાગી દશા પ્રગટ થશે. આ ભગવાનની વાણીમાં આવેલું પરમ સત્ય છે, આવી વાત છે. પોતાનામાંથી જ એવા વિતરાગી પરિણામ થાય છે, એટલે જે પર્યાય થાય છે તે સ્વનું લક્ષ્ય કરતા જે પર્યાય થઈ, એ પર્યાયનો કરતા પોતે જ છે, એ પર્યાય પોતે જ, અને એનું સાધન પણ એ પર્યાય પોતે છે, અને એ પર્યાય પોતે જે છે એ જ એનું અપાદાન, એટલે એ પર્યાયમાંથી જ એ પર્યાય આવા નિર્મળ પરિણામો થયા છે, અને એ પર્યાય પોતાને માટે જ થઈ છે. એનો લેનારો એ પોતે જ છે. એટલે અહીંયા તો જે અનુભવમાં આવ્યું છે, જે વિતરાગી પરિણામ અનુભવમાં આવ્યા છે, એ જ હું છું એમ કરીને વાત લીધી, એટલે અહીંયા એ રીતે લીધું કે એ મારા પરિણામ છે, એનો કરતા પણ હું છું, એનું સાધન પણ હું છું, એ મારે માટે થયેલ પરિણામ છે, અને એ મારા માંથી થયેલ પરિણામ છે. અને આધારમાં પણ આગળ એમ જ કહે છે કે મારી વિતરાગી પર્યાયનો હું જ આધાર છું, રાગ કે વ્યવહાર એનો આધાર છે એમ છે નહીં. વળી નિર્મળ વિતરાગી પર્યાયને જ મેં ગ્રહણ કરી છે, તેથી એ મારું જ કાર્ય છે, મને જ ગ્રહણ કરું છું એમ કીધું છે ને, એટલે હું મને જ ગ્રહણ કરું છું, એટલે એ મારું જ કાર્ય છે, એટલે હું વિતરાગી પર્યાય સિવાય રાગને વ્યવહારને ગ્રહણ કરું છું એમ નથી, હું મને જ ગ્રહણ કરું છું અને એ મારું જ કાર્ય છે. શું કાર્ય છે આત્માનું? એકમાત્ર ચેતન રૂપ ક્રિયા. એટલે આગળ કહે છે કે ચેતક ચેતનારો એવો ચૈતન્ય સ્વભાવ ભગવાન આત્મા હું છું. ચેતક ચેતનારો એવો ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા હું, મારી ચેતવાની એટલે જાણવા દેખવાની વર્તમાન દશાને મેં મારા વડે, મારા માટે, મારામાંથી, મારા આધારે પ્રગટ કરી છે. આજ મારું કાર્ય છે એમ ધર્મી જાણે છે. ગુરુદેવ કહે છે કે 8 વર્ષની કુમારિકા હોય અને સમ્યક દર્શન પામે તો આ રીતે તે જાણે છે. સમ્યક દર્શન પામ્યા પછી એને રાગ હોય અને કદાચ એને લગ્ન કરવા પડે, વિવાહ પણ એનો થાય તો પણ એ લગ્ન કરે, તો પણ એ રાગની ક્રિયાનો કરતા પોતાને ન માને. સમ્યક દ્રષ્ટિ કન્યા એ લગ્ન કરે, વિવાહ કરે, તો પણ એ રાગની ક્રિયાનો કરતા પોતાને ન માને. એ તો એક નિર્મળ પરિણીતિનો હું કરતા છું એમ જ માને છે. અહીંયા કહે છે કે આત્માની ચેતના જ એક ક્રિયા હોવાથી હું ગ્રહણ કરું છું, એટલે હું ચેતુ જ છું. મૂળ ટીકાની અંદર એ વાત આવી ને કે આત્માની ચેતના જ એક ક્રિયા હોવાથી હું ગ્રહણ કરું છું, એટલે હું ચેતુ જ છું. ચેતતો જ, અર્થાત ચેતતો થકો જ ચેતું છું, ચેતતા વડે જ ચેતું છું, ચેતતા માટે જ ચેતું છું, ચેતતામાંથી જ ચેતું છું, ચેતતામાં જ ચેતું છું અને ચેતતાને જ ચેતું છું. આ જે વાત કરી એને અહીંયા આવે સમજાવી છે. શું કહે છે કે આત્માની ચેતના જ એક ક્રિયા હોવાથી હું ગ્રહણ કરું છું, એટલે હું ચેતુ જ છું. જો ચેતના એટલે જાણવું, દેખવું, જ્ઞાન કરવું, એ એક જ આત્માની ક્રિયા છે. આત્મા જ્ઞાન સિવાય બીજું કાંઈ કરતો નથી. આત્મા કોઈ પરદ્રવ્યને સ્પર્શતો પણ નથી, એક તણખલાના 2 ટુકડા પણ કરતો નથી, એમ કૃપાળુદેવે કહ્યું છે. પણ એથી આગળ વધીને એમ કહેવાય કે પરદ્રવ્યને તો એ સ્પર્શતોય નથી. અરે, પરદ્રવ્યનું લક્ષ્ય કરીને જે વિભાવ ભાવ થાય છે એ પણ એના નથી, એ વિભાવ ભાવ પણ ભગવાન આત્માના નથી, એ બધા પૂતગળના પરિણામ છે, એમ સમયસારમાં અગાઉ ખૂબ સમજાવવામાં આવ્યું છે. અને વાત પણ એમ જ છે, જો એ પરિણામ આત્માના હોય તો એ સિદ્ધને પણ હોય. એટલે એવા શુભાશુભ ભાવ, એવા પરિણામ એ આત્માના હોઈ શકે જ નહીં. આત્માનું એકમાત્ર કાર્ય છે જ્ઞાન. આત્માની એક જ ક્રિયા છે, ચેતના જ એક ક્રિયા છે. આત્માની ચેતના જ એક ક્રિયા હોવાથી એ શું કરે છે? ચેતે છે, એ જ્ઞાન કરે છે. જાણવું, દેખવું એ જ એક આત્માની ક્રિયા છે. એમ નથી કે કથનચિત ચેતના અને કથનચિત રાગની ક્રિયા આત્માની છે, એવું નથી. આત્માની ચેતના જ એક ક્રિયા છે, રાગ આત્માની ક્રિયા છે જ નહીં, શુભ ભાવ આત્માનું કાર્ય છે જ નહીં, અશુભ ભાવ આત્માનું કાર્ય છે જ નહીં. આ રાગ દ્વેષના પરિણામ થાય છે એ કંઈ આત્માના નથી. જો ખરેખર એ આત્માના હોય તો સિદ્ધને પણ થવા જોઈએ, પણ એમને નથી થતા. એટલે એનો અર્થ જ એ છે કે એ આત્માના નથી. પણ થાય છે એનું શું? એ થાય છે તો એ વખતે એ સ્વને છોડીને પરનું લક્ષ્ય કરે છે અને વિભાવ ભાવે પોતે જાતે થાય છે, એવી એની એ વખતની યોગ્યતા છે, એટલે એવા પરિણામ થાય છે. અને એ બધા ક્ષણિક પરિણામ છે, એ આત્મામાં વ્યાપતા નથી. એવા પરિણામ જે થયા એ આત્મામાં પહોંચતા પણ નથી અને આત્મામાં કાંઈ નુકસાન પણ કરતા નથી. ભગવાન આત્મા તો ત્રિકાળ એવો ને એવો જ શુદ્ધ રહે છે, એટલે એ આત્માને ખરેખર સ્પર્શતા પણ નથી. એટલે રાગની ક્રિયા કંઈ આત્માની છે એમ બિલકુલ નથી. રાગની ક્રિયા આત્માની હોઈ શકે જ નહીં. આત્માની તો ચેતના જ એક ક્રિયા છે, રાગ નહીં. આવું અનેકાંત છે. આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો જે શુભભાવ છે એ આત્માની ક્રિયા નથી. એ શુભભાવ છે, જેનાથી બંધ પડે એ આત્માની ક્રિયા હોય નહીં. પોતે પોતાના સ્વભાવ ભાવે, જ્ઞાન ભાવે થાય એ જ એની ક્રિયા છે અને એ દ્વારા કોઈ બંધ પડતો જ નથી. ગુરુદેવ એક વાત સરસ કહે છે અહીંયા કે જુઓ, આ શરીર છે ને દેહ, જેની ઉપર આ ચામડી છે એટલે એ સુંદર દેખાય છે, બાકી અંદર તો એ આડ માસનું પોટલું છે એવો આ દેહ. ચામડીને જો કાઢી નાખીને જોવામાં આવે તો એક ક્ષણ માટે પણ એને જોવો ગમે નહીં એવો આ દેહ છે. એટલે કૃપાળુ દેવે કહ્યું છે કે જ્યારે તને એવા એવા વિકાર થાય ત્યારે તું ચામડી વગરના દેહને કલ્પજે, એવી કલ્પના કરજે ચામડી વિનાનો દેહ, તો તારો વિકાર ચાલ્યો જશે. સ્ત્રી સંબંધીના વિકાર જો તને થાય તો તું એનું સ્વરૂપ ચામડી વિનાનું નિહાળજે, એટલે તારો વિકાર શીઘ્ર ચાલ્યો જશે. ગુરુદેવ એ વાત અહીંયા કહી છે કે જુઓ, આ રૂપાળી ચામડીથી મળેલું હાડ માંસનું પોટલું એવો આ દેહ તો જળ માટી ધૂળ છે. એવા દેહ એની ક્રિયા આત્માએ ક્યારે કરી નથી, એની ક્રિયા જળની ક્રિયા આત્મા કરતો નથી, ક્યારેય એને કરી નથી. પણ એ તો દૂર રહ્યું, પણ જે અંદરમાં આ શુભભાવ થાય છે, દયા દાન વ્રત આદિ ની જે વૃત્તિ ઉઠે છે અને જે ભાવ થાય છે, તો એવા ભાવનો કરનારો એક આત્મા નથી. આ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ, શાસ્ત્ર શ્રવણનો વિકલ્પ, અરે આ સ્વાધ્યાય કરવાનો વિકલ્પ કે પંચ મહાવ્રત આદિનો વિકલ્પ, એ ભગવાન આત્માનું કાર્ય નહીં. એ બધા વ્યવહારના ભાવો, અને એ બધા વ્યવહારના ભાવો તો આ ભગવાન આત્માથી તદ્દન ભિન્ન છે. ભગવાન આત્માની એ ક્રિયા નથી, ભગવાન આત્માનું એ કાર્ય નથી. આગળ 433માં પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે પોતે ભગવાન આત્મા ચેતન છે ને, જ્ઞાન માત્ર ક્રિયા કરે છે ને, બીજી કોઈ ક્રિયા કરતો નથી. એટલે કહે છે કે ચેતતો જ, બીજું કાંઈ કરતો નથી, ચેતતો જ અર્થાંત ચેતતો થકો જ, એટલે કે જ્ઞાન કરતો થકો જ ચેતું છું, ચેતતો જ ચેતું છું, જ્ઞાન કરું છું, ચેતતા વડે જ ચેતું છું, ચેતતા માટે જ ચેતું છું, ચેતતા માંથી જ ચેતું છું, ચેતતા માં જ ચેતું છું, ચેતતા ને જ ચેતું છું. શું કહે છે કે ચેતતો જ ચેતું છું, એટલે કે રાગને ચેતતો થકો ચેતું છું એમ નહીં, પણ પોતાને ચેતતો થકો ચેતું છું, પોતાને ચેતતો થકો ચેતું છું. ચેતતા વડે ચેતું છું, ચિત્વારૂપ કાર્યનું સાધન પોતે જ છે. ચેતતા વડે ચેતું છું, વડે કર્યું એટલે સાધનની વાત કરી, તો એ સાધન પણ પોતે જ છે. ચેતવારૂપ કાર્ય જે થાય છે એનું સાધન પણ પોતે જ છે, કોઈ અન્ય સાધન છે નહીં. ચેતતા માટે જ ચેતું છું, એટલે બીજા પરજ્ઞેય માટે ચેતું છું એમ નહીં. ચેતતા માટે એટલે પોતાને માટે જ ચેતું છું, પોતે જ્ઞાન સ્વભાવી છે એવા જ્ઞાન સ્વભાવી પોતાને માટે જ એ પોતે જ્ઞાન કરે છે. ચેતતા વડે ચેતું છું એટલે પણ એમ જ છે કે પોતે જ્ઞાન સ્વભાવી છે, તો જ્ઞાન સ્વભાવ દ્વારા જ એ પોતે જ્ઞાન કરે છે. એટલે રાગમાંથી કે વ્યવહારમાંથી ચેતું છું એમ નહીં, ચેતતામાં જ ચેતું છું એ આધાર કરો, ચેતતાને જ ચેતું છું એ કર્મ લીધું, અને હું મારા ચેતવારૂપ કાર્યને ચેતું છું, રાગને કે વ્યવહારને ચેતું છું એમ નહીં. પોતાનું કાર્ય શું છે? ચેતવારૂપ કાર્ય છે, એટલે જ્ઞાન કરવારૂપ પોતાનું કાર્ય છે. એમ છ કારક અહીંયા પોતાના ચેતવા અંગેના લીધા, એટલે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાન કરે છે, તો એમાં 6 કારકો એના પોતાના છે. એ જ્ઞાન કરવાવાળી પર્યાયના 6 કારકો એના પોતાના જ છે. એમાં એને પરના આધારની કે પરના સાધનની કોઈ અપેક્ષા જરૂર છે જ નહીં, કે પછી કોઈ શુભભાવ દ્વારા એ ચેતે છે કે જ્ઞાન કરે છે એમ પણ નથી, કે એ કોઈને માટે જ્ઞાન કરે છે એમ પણ નથી. પોતે ચેતે છે તો કોને માટે ચેતે છે? પોતાને માટે ચેતે છે. એટલે જ્ઞાન કરે છે તો પોતે પોતાને માટે જ્ઞાન કરે છે, કોઈ અન્યને માટે જ્ઞાન કરે છે એમ પણ નથી. અને અન્ય દ્વારા જ્ઞાન કરે છે, અન્ય માંથી જ્ઞાન કરે છે એમ પણ નથી. પોતે પોતામાંથી જ જ્ઞાન કરે છે. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા કહેતા એ જ્ઞાનનું જે કાર્ય થાય અને એ જ્ઞાનની જે પર્યાય થાય તો એ પર્યાયના ષટકારકો એના પોતાના હોય ત્યારે પછી બીજા કોઈને ત્યાં પ્રવેશવાનો અવકાશ જ રહેતો નથી. કોઈક પણ કારક રૂપે બીજું કોઈ ત્યાં પ્રવેશ પામી શકતું જ નથી. આ વાતનો નિર્ધાર થઈ જાય છે. એટલે ગુરુદેવ અહીંયા આગળ સમજાવે છે કે આ પ્રમાણે વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે એ વાતને પણ અહીં કાઢી નાખી. કાઢી નાખી એટલે એને અહીંયા ગૌણ કરી દીધી. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એ વાત આપણે સમયસારની 12મી ગાથામાં સમજ્યા છીએ. વ્યવહારને કરવું કે વ્યવહારને જાણવું એ તો કાઢી નાખ્યું, પણ અહીં તો સદભૂત વ્યવહારના 6 ભેદ જે સમજાવવા માટે પાડ્યા હતા તેનું લક્ષ્ય પણ છોડાવે છે. સદભૂત વ્યવહારના 6 ભેદ એટલે આ જે 6 કારકો કરીને સમજાવવામાં આવ્યું ને એને પણ હવે છોડાવે છે. અને કઈ રીતે છોડાવે છે એ હવે આગળ કહે છે. રાગાદી તો અસદભૂત વ્યવહાર છે, એ તો છોડાવ્યો છે, એનાથી તો જુદો પાડ્યો છે. પણ અહીંયા જે 6 કારકો દ્વારા જે સમજાવવામાં આવ્યું એ 6 ભેદ એને પણ હવે છોડાવે છે. અને કઈ રીતે છોડાવે છે તો કહે છે કે અથવા નથી ચેતતો, નથી ચેતતો થકો ચેતતો, નથી ચેતતા વડે ચેતતો, નથી ચેતતા માટે ચેતતો, નથી ચેતતા માંથી ચેતતો, નથી ચેતતામાં ચેતતો, નથી ચેતતા ને ચેતતો, પરંતુ સર્વ વિશુદ્ધ ચિન્હ માત્ર ચૈતન્ય માત્ર ભાવ છું. આ જે 6 કારક હતા એ પણ નહીં. આ અથવા કરીને જે વાત મૂકી ત્યાં તેની વાત કરી કે એ પર્યાયના 6 કારક છે. 6 કારક મૂકીને જે વાત કરવામાં આવી હતી એ પણ નહીં, પોતે ચૈતન્ય માત્ર ભાવ છે. બસ એટલી વાત, એ વાત લેવામાં. એટલે કહે છે કે મારામાં કોઈ ભેદ જ નથી, હું તો જે છું તે સર્વ વિશુદ્ધ ચિન્હ માત્ર ભાવ છું. સર્વ વિશુદ્ધ એટલો એ ભેદ પડ્યો એ અશુદ્ધતા છે. પણ સમજાવવું કેવી રીતે? ગુરુદેવનું કહેવું એ છે કે સર્વ વિશુદ્ધ એવા શબ્દની કે એવા વિકલ્પની પણ જરૂર નથી, એમ પણ ભેદ નહીં સમજવો. પણ સમજાવવા પૂરતું અહીંયા તો કહ્યું છે હું સર્વ વિશુદ્ધ ચિન્હ માત્ર ભાવ છું, તો એવા શબ્દો પણ નહીં, પોતે જે છે તે છે એવો છે એટલું જ સમજાવવું છે અહીંયા. એટલે એવો ભેદ અહીંયા નથી, ખરેખર એવો ભેદ નથી અહીંયા સમજાવવા માટે કહ્યું. એટલે ગુરુદેવ એને પણ કહે છે કે એ એટલો ભેદ પડ્યો એ પણ અશુદ્ધતા છે. પણ અહીંયા સમજાવવું કેવી રીતે? એટલે સમજાવવામાં ભેદ પડ્યા વિના રહેતો નથી, અર્થાત ભેદ પાડ્યા વિના અભેદ સમજાવી શકાતો નથી. પણ એ તો સમજાવવાની વાત થઈ. સમજવું એક ચીજ છે અને અનુભવવું એ બીજી ચીજ છે. એટલે અનુભવના કાળે કોઈ ભેદ નથી. સમજાવીએ ત્યારે વસ્તુને ભેદ પાડીને સમજાવીએ, પણ અનુભવના કાળે કોઈ ભેદ નથી. એટલે હું ચિન્હ માત્ર, જ્ઞાન માત્ર, ચૈતન્ય માત્ર છું એવો ભાવ, એમાં કોઈ શબ્દની જરૂર નથી. એમાં વિસ્તાર કરી અને વિશેષણ લગાડીને વાત તો કરવામાં આવી કે સર્વ વિશુદ્ધ ચિન્હ માત્ર ભાવ છું. આ સર્વ વિશુદ્ધ ચિન્હ માત્ર ભાવ છું એમ કહ્યું, પણ એ વિશેષણ દ્વારા ખરેખર તો એ એવા ભેદ પાડવા નથી, એ તો સમજાવવા માટે કહેવામાં આવ્યું. અનુભવના કાળે તો એવો ભાવ છું, બસ બીજી કોઈ વાત રહેતી નથી. અનુભવમાં તો માત્ર એ પોતે શુદ્ધ ભાવ છે એ જ એને અનુભવમાં આવે છે. બહુ સૂક્ષ્મ વાત લીધી છે પ્રભુ, શાંતિથી ફરીને વાંચવા જેવું છે. સમજાવવામાં ભેદ પડ્યા વિના રહેતો નથી, અર્થાત ભેદ પાડ્યા વિના સમજાવી શકાય નહીં. પણ એ ભેદ પાડીએ એટલે બધો વ્યવહાર થઈ જાય, ભેદ પડે એટલે વ્યવહાર થાય. આપણે એ વ્યવહારની વાત કરવી નથી. અનુભવના કાળે કંઈ વ્યવહાર હોતો નથી, પણ અત્યારે જ્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે એમ જ આવે, શબ્દ સિવાય બીજી કઈ રીતે વાત આવે, એટલે એમાં ભેદ પડી જાય છે. સમ્યક દર્શનનો વિષય આવો અભેદ એક ચિન્હ માત્ર ભાવ છે એમ અહીંયા કહેવું છે, એમ સમજાવવું છે. અનુભવના કાળે કોઈ ભેદ હોતો નથી એનો અર્થ એ છે કે સમ્યક દર્શનનો વિષય અભેદ એક ચિન્હ માત્ર ભાવ છે. બસ એ ભાવ સમ્યક દર્શનનું ધ્યેય એક અભેદ આત્મા છે જેમાં કોઈ ગુણગુણીના ભેદ છે જ નહીં. આમે ગુણગુણીના ભેદ તો સમજાવવા માટે પાડ્યા છે, ખરેખર તો એ અનંત ગુણ એ એકપણે જેમ રહ્યા છે તેમ જ રહ્યા છે, અનાદિનું એમ જ છે, એમાં કઈ છૂટું પાડી શકાતું જ નથી, એ છૂટું પડતું પણ નથી, કોઈ અપેક્ષાએ એ ગુણો છૂટા પડતા જ નથી. માત્ર સમજાવવામાં આપણે એને કહીએ છીએ કે અનંત છે અને પછી નામ આપીએ, ખરેખર તો એ સ્વરૂપ તો અભેદ છે, આત્મા અખંડ અભેદ છે, એનું સ્વરૂપ એવું છે. એટલે સમ્યક દર્શનનો વિષય એ અભેદ છે, સમ્યક દર્શનનું ધ્યેય એક અભેદ આત્મા છે. ભેદ એ સંકેતનું ધ્યેય નથી. હું તો ચિન્હ માત્ર જાણનાર દેખનાર માત્ર ભાવ છું એવી નિર્વિકલ્પ દ્રષ્ટિ અને અનુભવ એનું નામ સમ્યક દર્શન છે. અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. અભેદની દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દર્શન છે. અભેદ પોતાનું સ્વરૂપ છે, અખંડ પોતે ભગવાન આત્મા છે, જ્ઞાન સ્વરૂપ છે, એ બધા વર્ણન આવે પણ જ્યારે એની દ્રષ્ટિ થઈ અને અનુભવ થાય છે ત્યારે કોઈ એવો ભેદ દેખાતો નથી. એ અભેદનો અનુભવ છે. અભેદની દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ એટલે અભેદ દ્રષ્ટિ. દ્રવ્ય દ્રષ્ટિ કરીએ ત્યારે દ્રવ્ય ગુણ પર્યાય એમ આપણે કઈ ભેદ પાડતા નથી. દ્રવ્ય દ્રષ્ટિ કરીએ ત્યારે એમાં ગુણ છે એમ પણ ભેદ પાડતા નથી. ધ્રુવનું લક્ષ કરતા એ અભેદનું લક્ષ છે. એ ભેદરૂપ કોઈ શ્રદ્ધા એમાં નથી, કોઈ ભેદનું લક્ષ નથી. એ અભેદની દ્રષ્ટિ છે એટલે કહે છે કે અભેદની દ્રષ્ટિ એ દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દર્શન છે. તે સમ્યક દર્શન છે એટલે કે એવી દ્રષ્ટિ કરતા જે વિતરાગી પરિણામ થાય છે તે સમ્યક દર્શન છે. આમાં વ્યવહારને ચેતવું તો દૂર રહો, ભેદને પણ ચેતવું નથી એમ વાત છે. વ્યવહાર તો આખો દૂર રહ્યો પણ એ ભેદને પણ ચેતવું નથી, એ ભેદને પણ જાણવા નથી. વ્યવહારને તો કોઈ જાણવાનો રહ્યો નહીં. ક્યારે? જયારે અનુભવનો કાળ છે ત્યારે. ત્યારે આ સ્વાનુભવની દશાની વાત છે. સ્વાનુભૂતિના સમયે એમાં ભેદને પણ કોઈ જાણવો નથી એટલે કહે છે કે ભેદને પણ ચેતવું નથી એમ વાત છે. વ્યવહારને ચેતવું તો દૂર રહ્યો એટલે કે વ્યવહારનું જ્ઞાન કરવું તો એક બાજુ રહી ગયું, દૂર રહ્યું, ઘણું દૂર રહ્યું. પેલું 12મી ગાથામાં કહ્યું ને કે જાણેલો પ્રયોજનવાન છે, પણ અહીંયા તો સ્વાનુભૂતિની જયારે દશા છે, અનુભવનો કાળ છે, એ વખતે એને કોઈ વ્યવહારને જાણવાનું હોતું નથી, અને ભેદને પણ જાણવાનું હોતું નથી. ભેદ વિના એ સ્વાનુભવની દશામાં એ પોતે પોતાને અનુભવે છે. અને હવે પછી સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર આવવાનો છે ને, તો એમાં આ બધી વાત આવશે અને એની અહીંયાથી શરૂઆત થઈ ગઈ જાણે કે. એટલે ગુરુદેવ એમ કહે છે કે હવે પછી સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર આવવાનો છે, એટલે એનો અહીંયા ઉપોદઘાત કર્યો. વાત તો એમ જ છે પ્રભુ. કેટલી ગહન વાત ગુરુદેવે કેટલી સહેલાઈથી સમજાવી દીધી. ગુરુદેવની આ જ વિશેષતા છે. જે અર્થ પંડિતો ન કરી શકે એવા પ્રયોજનભૂત અભૂતપૂર્વ અર્થ ગુરુદેવે કર્યા છે. જે ગાથામાં ભર્યું છે એ ગુરુદેવે આપણને સમજાવ્યું છે. કુમકુંદાચાર્ય ભગવાનની ગાથા અને અમૃતચંદ્રાચાર્ય ભગવાનની આવી ટીકા અને પછી ગુરુદેવ સમજાવતા હોય પછી બાકી શું રહે. બહુ સુંદર. આગળ આપણે આ ગાથાના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ લઈએ. અહીંયા કહે છે કે પ્રજ્ઞા વડે ભિન્ન કરવામાં આવેલો જે ચેતક તે આ હું છું અને બાકીના ભાવો મારાથી પર છે, જુદા છે, એ મારાથી ભિન્ન છે. શું કહે છે કે પ્રજ્ઞા, પ્રજ્ઞામાં પ્ર છે, એ પ્ર એટલે વિશેષ પ્રકૃષ્ટ જ્ઞાન. જે વર્તમાન જ્ઞાનની દશામાં દ્રવ્યનો નિત્ય આનંદ ચૈતન્ય મહાપ્રભુ આત્માનો અનુભવ થાય તે દશાને પ્રજ્ઞા કહે છે. બહુ સરસ વ્યાખ્યા ગુરુદેવ કરી છે કે જે દશામાં, જ્ઞાનની જે દશામાં નિત્ય આનંદ ચૈતન્ય મહાપ્રભુ આત્માનો અનુભવ થાય તે દશાને પ્રજ્ઞા કહે છે. સ્વાનુભવની સ્વસંવેદન જ્ઞાનની દશા તે પ્રજ્ઞા છે. તે રાગને છેદનારી છે માટે તેને પ્રજ્ઞા છીણી કહે છે. પ્રજ્ઞા એટલે જ્ઞાન, અને જ્ઞાન કયું જ્ઞાન? કે જે જ્ઞાન પોતાને પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન અને અનુભવ કરાવે તે જ્ઞાન, એ પ્રજ્ઞા છીણી છે. પ્રજ્ઞા વડે આત્માને ચેતતા એટલે અનુભવતા આત્મા રાગથી ભિન્ન પડી જાય છે. જ્ઞાન વડે આત્માને ચેતતા, જાણતા, અનુભવતા આત્મા રાગથી ભિન્ન પડી જાય છે. અર્થાત આ અનુભવાય છે તે ચેતના લક્ષણ આત્મા હું છું અને એનાથી ભિન્ન આ રાગ છે તે બંધનું લક્ષણ છે, એમ બંને ભિન્ન ભિન્ન જણાય છે. જ્ઞાન દ્વારા અનુભવ કરવામાં આવતા ભગવાન આત્મા સર્વ જ્ઞેયોથી જુદો ભિન્ન પડી જાય છે. બીજું બધું જ્ઞેય છે એનાથી જુદું છે. આ રાગ દ્વેષના ભાવને, આ બંધને, પર પદાર્થોને બધું એનાથી જુદું છે. પરથી જુદો ભિન્ન પોતે પોતાને અનુભવે છે. જેની સત્તામાં આ ચેતવું, જાણવું, દેખવું છે તે ચેતક ચેતનારો હું છું, અને બાકીના સર્વ ભાવો પર છે, જુદા છે, એ મારામાં નથી, મારાથી તદ્દન ભિન્ન છે, એમ સ્વાભિમુખ જ્ઞાનની દશામાં આત્મા ભિન્ન અનુભવાય છે. રાગની દશાની દિશા પર તરફ છે. રાગની દશા એની દિશા પર તરફ છે, અને પ્રજ્ઞા એટલે જ્ઞાનની દિશા સ્વ તરફ છે. દશા અવસ્થા બે છે, પણ બેની દિશા ભિન્ન છે. એકની પર ભણી અને બીજાની સ્વ ભણી. રાગ પરલક્ષી છે અને જ્ઞાન પ્રજ્ઞા સ્વલક્ષી છે. 435માં પાના ઉપર આગળ કહે છે કે વર્તમાન જ્ઞાનની પર્યાય ભગવતી પ્રજ્ઞા સ્વ જે ચેતક તે તરફ જાય છે. ત્યારે આ ચેતક ચેતનારો છે તે હું છું એમ દ્રષ્ટિ થાય છે, અને બાકીના ભાવો પરથી દ્રષ્ટિ છૂટી જાય છે. અર્થાંત બાકીના ભાવો મારા છે એમ એને ભાસતું નથી, તેઓ પર છે એમ ભાસે છે. પ્રજ્ઞારૂપી જ્ઞાનની દશા વડે બંનેને ભિન્ન કરવામાં આવતા આ ચેતક તે હું છું, આ જાણનારો તે હું છું એમ અનુભવમાં આવે છે. ત્યાં ખરેખર આખું ચેતક દ્રવ્ય એ કાંઈ જ્ઞાનની પર્યાયમાં આવી જતું નથી. દ્રવ્ય તો દ્રવ્યરૂપે રહે છે, પણ ત્રિકાળી દ્રવ્યની જે અનંતી શક્તિ તે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જણાઈ જાય છે. આવું અદભુત સામર્થ્ય એક સમયની જ્ઞાનની દશાનું, એક સમયની જ્ઞાનની પર્યાયનું, એ પ્રજ્ઞાનું હોય છે કે જે સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્માના સામર્થ્યને પૂર્ણ જાણી લે છે. એમાં ધ્રુવ આવી જતું નથી, આખું દ્રવ્ય આવી જતું નથી, પણ એ દ્રવ્યનું સામર્થ્ય જણાઈ જાય છે. એવા પોતાના સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્માને પૂર્ણપણે જાણી લે છે કે આ હું છું. પોતાના સામર્થ્યનો એને એમાં ખ્યાલ આવી જાય છે. અનુભવ સહિતની આ વાત છે. આગળ કહે છે કે પહેલા જે જ્ઞાનની દશા પર તરફના વલણવાળી હતી તેમાં રાગાદી સ્વપણે ભાસતા હતા. હવે તે પર્યાય વ્યય થઈ, એ પર્યાયનો વ્યય થયો, અને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રયે નવી પર્યાય ઉત્પન્ન થઈ. તેમાં આ ચેતક છે તે હું છું એમ જણાયું. પહેલા શું થતું હતું? જે જ્ઞાનની પર્યાય પરના લક્ષવાળી હતી એ એમાં એ રાગાદી સાથે એક રૂપતા કરતો હતો, એટલે તેમાં રાગાદી સ્વપણે એને ભાસતા હતા. જાણે પોતાનું એ સ્વરૂપ હોય રાગ, પોતાનો એ ભાવ હોય શુભ ભાવ, એમ એને લાગતું હતું. એ વખતે એ વર્તમાન જ્ઞાનની પર્યાય નું લક્ષ્ય પર તરફ હતું. પણ હવે એ પર્યાય તો નાશ પામી વ્યય થઈ ગઈ, એ તો ગઈ. અને હવે જે નવી પર્યાય ઉત્પન્ન થઈ, એ નવી પર્યાય શુદ્ધ દ્રવ્યના આશ્રયે પ્રગટ થઈ, ઉત્પન્ન થઈ. એટલે કે ત્રિકાળી ધ્રુવ નું લક્ષ્ય કરીને આ નવી પર્યાય જે ઉત્પન્ન થઈ, એ પર્યાયમાં આ ચેતક, આ જાણનારો તે હું છું એમ જણાયું. વ્યવહાર તો હું નહીં, પણ ચેતકનો જેમાં અનુભવ થયો તે જ્ઞાનની દશા પ્રજ્ઞા પણ હું નહીં તે બધા ભાવો પર છે એમ યથાર્થ ભાષ્યું. શું કહે છે? કે વ્યવહાર તો હું નહીં, પણ ચેતકનો જેમાં અનુભવ થયો તે જ્ઞાનની દશા પ્રજ્ઞા પણ હું નહીં તે બધા ભાવો પર છે એમ યથાર્થ ભાષ્યું. આનું નામ ભેદ જ્ઞાન અને ધર્મ છે. એટલે કે પોતે પર્યાય પણ નથી, પોતે પર્યાય પણ નહીં એમ એને એ ભેદ જ્ઞાન થાય છે. આ હું ને આ હું નહીં એ તો સમજાવવા માટે ભેદથી વાત કરી, બાકી સ્વાનુભવમાં તો એ એક અભેદ દ્રવ્યનો જ આશ્રય હોય છે, ભેદનું લક્ષ હોતું નથી. સમજાવું કેવી રીતે? એટલે પછી એમ વાત કરવામાં આવે, પણ ખરેખર તો સ્વાનુભવના કાળમાં તો અભેદ દ્રવ્યનો આશ્રય હોય છે, એમાં કોઈ ભેદની વાત હોતી નથી, ભેદનું લક્ષ હોતું નથી. કે હું દ્રવ્ય ને આ પર્યાય તે હું નહીં ને એમ પણ ભેદ પડતો નથી, કે આ ગુણ ને આ ગુણી ને એવું કાંઈ ભેદ પડતો જ નથી. બે વસ્તુ જ નથી ત્યાં. અનુભવના કાળે સહાનુભૂતિ વખતે બે વસ્તુ છે જ નહીં. આ જાણનારો તે હું સ્વનું લક્ષ્ય કરીને હું સ્વને જાણું એમ પણ હોતું નથી. પણ સમજાવવું કઈ રીતે? એટલે સમજાવવા માટે એ કહેવામાં આવે. વિસ્તાર બધો જે છે તે સમજાવવા માટેનો છે. અનુભવમાં જે વાત આવે છે એને સમજાવવી કઈ રીતે, એટલે એ રીતે કહેવામાં આવે. એટલે ગુરુદેવે બહુ સ્પષ્ટ અહીંયા કર્યું છે કે એ તો સમજાવવા માટે ભેદથી વાત કરી, બાકી સ્વાનુભવમાં તો એક અભેદ દ્રવ્યનો જ આશ્રય હોય છે. જુઓ, આશ્રય હોય છે બસ, બીજું કાંઈ હોતું નથી. અભેદ દ્રવ્ય જે છે એને પોતાના જ્ઞાનની પર્યાય જાણે છે, એવો બધો આપણો જે વિસ્તાર છે એ વિસ્તાર સમજાવવા માટે કર્યો છે, બાકી કોઈ દ્વેત રહેતો નથી. એ જાણનાર અને જે જણાય છે એ બધું એક રૂપે છે, એ અદ્વૈત હોય છે, એટલે તેમાં કોઈ ભેદ પડતા જ નથી. એમાં એવા કોઈ ભેદ પડતા નથી. બહુ સ્પષ્ટ અહીંયા કર્યું છે કે સ્વાનુભવમાં તો એક અભેદ દ્રવ્યનો જ આશ્રય હોય છે, ભેદનું લક્ષ્ય હોતું નથી. વિકલ્પ હોય નહીં, વિકલ્પ હોય નહીં, કોઈ ભેદ છે નહીં, અખંડ સ્વરૂપ છે. અને અખંડ સ્વરૂપને એ પોતે અનુભવતો એમાં એ રૂપે થઈ જાય છે, એટલે બે વાત છે જ નહીં એમ કહેવું છે. વસ્તુસ્થિતિ આવી છે. આગળ ગુરુદેવ કહે છે કે માટે અભિન્ન છ કારકોથી હું જ મારા વડે જ, મારા માટે જ, મારા માંથી જ, મારા માં જ મને જ ગ્રહણ કરું છું. જોયું, હું જ ગ્રહણ કરું છું તે કરતા કયો, અને હું મને જ ગ્રહણ કરું છું તે કર્મ કયું. પ્રજ્ઞા એટલે સ્વાનુભવની નિર્મળ દશાને મેં જ ગ્રહણ કરી છે, એ મારું જ કાર્ય છે. ભગવાનની વાણી સાંભળી માટે એ કાંઈ વાણીનું કાર્ય નથી. સ્વાનુભવની નિર્મળ દશા થઈ, એ દશા જ્યારે થઈ ત્યારે એને મેં ગ્રહણ કરી છે, એ મારું જ કાર્ય છે. એટલે એ કોઈ પરનું કાર્ય નથી. ભગવાનની વાણી સાંભળી હોય તો કઈ વાણીનું એ કાર્ય નથી કે મારામાં એ એવી નિર્મળ દશા થાય એ વાણી દ્વારા કઈ કાર્ય થાય છે એમ નથી એમ કેવું છે. ભગવાનની વાણી એ કઈ મારી અંદર આ નિર્મળ પરિણામ કરે એમ નથી, એનું એ કાર્ય નથી. વ્યવહાર કે નિમિત્તનું એ કાર્ય નથી. આ પ્રમાણે કર્તા કર્મ જુદા નથી, કર્તા કર્મ અભિન્ન જ છે. મારું કાર્ય છે અને કાર્ય પણ મારા રૂપે જ છે અને એનું સાધન પણ મારા રૂપે જ છે. વળી મારા વડે જ હું મને ગ્રહણ કરું છું એ સાધન કહ્યું. એટલે કે વ્યવહાર રત્નત્રય સાધન છે એમ નહીં, બીજું કોઈ પર સાધન છે એમ નહીં, કોઈ સુખભાવ સાધન છે એમ નહીં, પણ મારી અંતરમાં વળેલી જ્ઞાનની દશા પ્રજ્ઞા જ સાધન છે. અને પાછું આ જે કંઈ કર્યું એ કોઈ બીજા અન્ય માટે કર્યું છે એમ નથી, મારા માટે જ એ કર્યું છે એટલે મારા માટે જ આ ગ્રહણ કરું છું એ સંપ્રદાન પણ કર્યું. અને જે સ્વાનુભવ થયો, જે અનુભવ થયો તે મેં મને જ દીધો, સંપ્રદાનમાં શું થયું કે એ કોના માટે કર્યું અને કોણે પ્રાપ્ત કર્યું, જેને માટે કર્યું એને પ્રાપ્ત કર્યું. એટલે એ વાત કરી કે જે સ્વાનુભવ થયો તે મેં મને જ દીધો અને મેં મારા માટે જ રાખ્યો, બીજાને માટે નહીં, મારામાંથી જ ગ્રહણ કરું છું આ અપાદાન કીધું. અને સ્વાનુભવની દશા નિમિત્ત કે વ્યવહારમાંથી પ્રગટ થઈ છે એમ નહીં, પણ પોતે પોતામાંથી જ પ્રગટ થઈ છે. ફરીથી અહીંયા આ રીતે સટકારક સમજાવવામાં આવ્યા છે. એ જ સટકારકોને અહીંયા પંડિતજીએ પણ એ જ રીતે લીધા છે અને એ જ રીતે સમજાવ્યા છે. ગુરુદેવે ફરીથી એનો એ જ રીતે વિસ્તાર કર્યો છે. એટલે વાત એ આવી કે મારામાં જ ગ્રહણ કરું છું, એ રીતે આ આધાર પણ કહ્યો. અને સ્વાનુભવની દશાને કોઈ બહારનો નિમિત્ત કે વ્યવહારનો આધાર નથી, પોતાને પોતામાં જ આધાર છે. આ અભિન્ન સટકારકનું પરિણમન પર્યાયનું પર્યાયમાં છે, ધ્રુવમાં નથી. જો આ વાત પર્યાયની કરી, જે પર્યાય પ્રગટ થઈ એ પર્યાયની વાત કરી, એના સટકારકો એના પોતાના છે એ વાત કરી, પણ એ પરિણમન પર્યાયનું એ પર્યાયમાં છે એ ધ્રુવમાં નથી. કેમ કે ધ્રુવ તો કુટસ્થ અપરિણામી છે. શું કીધું કે ધ્રુવ તો કુટસ્થ અપરિણામી છે. દ્રવ્ય અને ગુણ બંને ત્રિકાળ ધ્રુવ છે. માટે કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન ને અધિકરણ એમ સટકારક રૂપ પરિણમન ધ્રુવમાં નથી. એ ગુણ પણ એ ધ્રુવમાં પડ્યા છે. કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એમ એ બધું ગુણ પણ એ ધ્રુવમાં પડ્યું છે, પણ અહીંયા પરિણમનની વાત કરી કે એ સટકારક રૂપ પરિણમન એ પરિણમન ધ્રુવમાં નથી. ધ્રુવ તો કુટસ્થ છે. પર્યાયનું સટકારક રૂપ પરિણમન પર્યાયમાં છે. પર્યાયનો પર્યાય કરતા પર્યાયનું પર્યાય કર્મ પર્યાયનું પર્યાય સાધન એમ પર્યાયના સટકારક રૂપ પરિણમન અભિન્ન પર્યાયમાં જ છે. પર્યાયનું પરિણમન છે એ પર્યાયમાં છે અને બધા સટકારકો છ છ કારકો એ બધા પર્યાયના છે, એ ધ્રુવમાં નથી, પરિણમન ધ્રુવમાં નથી. તો આ સંબંધી આગળ ફરીથી આપણે વિચાર કરીશું, બીજી કેટલીક સ્પષ્ટતાઓ પણ આપણે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખદામ બોલીએ.
સુખદામ